તારીખ 16-10-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 110.
છેલ્લો એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષણ થયો એટલે તે જીવ નિર્વાણમય પ્રાપ્ત છે. પ્રસન્ન ચિત્તથી એટલે આત્માને જિજ્ઞાસા, ભાવના અને રુચિથી પોતાનું સ્વરૂપ, ચૈતન્ય સ્વભાવ એટલે પોતાનું સ્વરૂપ લખમાયેલું તે જીવ મોક્ષને પાત્ર થઈ ગયો. નિર્વાણને પાત્ર થયો એટલે મોક્ષ દશાને પાત્ર થઈ છે. નક્કી થઈ ગયા, મોક્ષની પાત્રતા ત્યાં નક્કી થઈ છે. નિશ્ચયનો પક્ષ, બંધારણ અહીંયા એને નિશ્ચયનો પક્ષ બંધારણ, ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગ્રસ્તતા, જે નિશ્ચયના વિષયભૂત છે ચૈતન્ય સ્વભાવ પોતાનું સ્વરૂપ, એનું પક્ષ બંધારણ. પક્ષ બંધારણ એટલે એના પ્રત્યેનું આકર્ષણ થયું. તે પુરુષને ભલે હજુ પ્રત્યક્ષ અનુભવ નથી થયો, જ્યારે સ્વરૂપની ઓળખાણ થઈ ત્યારે અનુભવ નથી થયો. ઓળખાણની અવસ્થા અને અનુભવની અવસ્થા એ બે વચ્ચે થોડો કાળ છે, કોઈ નિયમ નથી, પણ ઉત્કૃષ્ટ કાળ 6 મહિના ગણવામાં આવે છે. જગનની કાળ તો ઓછામાં ઓછા સમયમાં કોઈ પણ જીવ અંતર્મૂર્તમાં પણ પામી શકે છે, કોઈ કલાકો ને દિવસોમાં પણ પામે છે. એ વચ્ચેના કાળમાં અનુભવ નથી તો પણ એનું જોર એટલે પુરુષાર્થ ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. આ એક નવું ચિહ્ન પરિણામની અંદર શરૂ થયું. અત્યાર સુધી પોતાના ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ નહોતો, એ નિશ્ચયના પક્ષવાળા જીવને થાય છે એમ કહો, અથવા તો જેને પોતાના ચૈતન્ય સ્વરૂપનું લક્ષ્ય ઓળખાણ થાય છે એને પુરુષાર્થ એ બાજુનો શરૂ થાય છે. પુરુષાર્થની જે દિશા છે એ અંતર્મુખની દિશા, સ્વસન્મુખતાની દિશા એને ચાલુ થાય છે. પ્રસન્ન ચિત્ત થી જ લક્ષ્યગત થાય છે, તો પ્રસન્ન ચિત્ત તો હોવું જ જોઈએ, એટલે રુચિ જિજ્ઞાસા ને ભાવના તો હોવી જ જોઈએ, પણ હોવા ઉપરાંત સ્વરૂપ લક્ષ્યમાં આવવું જોઈએ, પદાર્થ નિર્ણય થવો જોઈએ. પ્રસન્ન ચિત્ત ન હોય એટલે સ્વરૂપની ભાવના અને જિજ્ઞાસા રુચિ ન હોય, અને કોઈને સ્વરૂપ લક્ષ્યગત થાય બુદ્ધિ લડાવીને, એ બુદ્ધિનો વિષય નથી. પણ રુચિ અને ભાવના હોય તો પણ જો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનો ખાસ પ્રકારનો પ્રયત્ન ન હોય, પ્રયોગ ન હોય, તો પણ લક્ષ્યગત ન થાય ત્યાં સુધી, લક્ષ્યગત થયું નથી એ પરિસ્થિતિમાં રુચિ અને ભાવના રહી શકે છે, હોઈ શકે છે. ત્યારે એને મહિમા ઉપડ્યો, ત્યારે જે અનન્ય રુચિ થઈ અને ત્યારે તો મહિમા જે આવ્યો એ તો અસાધારણ મહિમા આવ્યો. પણ આગળ અને પાછળ બંને આત્માને પ્રત્યેની ભાવના અને રુચિ તો અવાજ ઘટે છે. પહેલા ન થાય, ન હોય અને કઈ બુદ્ધિથી કામ થાય પછી થાય એમ પણ નથી. સ્વરૂપ લક્ષણગત થાય અને રુચિ ન થાય એવું બને નહીં, કેમ કે ગુણ તરફની રુચિથી તો એને આ શરૂઆત કરી છે. ગુણની જેને રુચિ છે એને ગુણ નિધાન એવું પોતાનું સ્વરૂપ જોયું, ચૈતન્ય સ્વરૂપ જોયું, એ કેવું જોયું કે ગુણ અનંત ગુણનું નિધાન અંદરમાં જોયું, એટલે એ રુચિએ એક નવા તબક્કામાં પ્રવેશ કર્યો. ઓળખ્યા પછી એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. ત્યારે એની જે રુચિ છે એ ખરી આત્માની રુચિ છે, સાચી આત્માની રુચિ ત્યારથી ગણાય. એ પહેલા રુચિ કહેવાય પણ એ રુચિ ખરેખર જેને રુચિ કહીએ એવી રુચિ તો નથી, કેમ કે જે વસ્તુની પરખ નથી, ઓળખ નથી, એની કેટલીક રુચિ આવે. એક સમજણમાં વાત આવે છે કે મારા લાભનું આ કારણ છે, મારા આશ્રયનું કારણ છે, પણ એ જે કારણ છે એ તો પ્રશ્ન ચિહ્નમાં છે, એની તો જિજ્ઞાસા છે. એટલે જ્યારે ઓળખે ત્યારે ખરી રુચિ પ્રગટે છે, એ અંદરની રુચિ આત્માની રુચિ છે. અન્ય ન રહી શકે પછી પછી પોતાના પરમાત્માથી પોતે ભેદભાવમાં નથી રહી શકતો, અભેદભાવમાં રહેવાનો પ્રસંગ ન આવે ત્યાં સુધી એના પુરુષાર્થનું જોર છે એ સ્વરૂપ પ્રત્યેનું ચાલ્યા કરે, વ્યાજ કરે. અને જે ભેદ છે એ તો વિકલ્પનો છે, સ્વરૂપનો પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે એ ભેદ પાડે છે વચ્ચે. મિત્ર, અનુભવ તો અભેદ ભાવે થાય છે, અનુભવમાં તો ભેદભાવ છે નહીં, એટલે એ વિકલ્પ છૂટવાનો પુરુષાર્થ છે. પછી વસ્તુ લક્ષમાં છે, જ્ઞાનમાં છે, રુચિ પણ અનન્ય છે, પુરુષાર્થ છે, એમાં વિકલ્પ તૂટી જશે. એ તો વિચારવા જેવું છે કે જે લક્ષમાં આત્મ સ્વરૂપ આવ્યું એનો જે મહિમા ઉત્પન્ન થયો, તો ઘણા પૂછે છે, અહીંયા પ્રશ્ન કરે છે, આપણા સમાજમાંથી આ પ્રશ્ન આવે છે, કેમ કે આપણને અભ્યાસ દ્રવગુણ પર્યાયનો મુખ્ય છે. કયા ગુણની પર્યાય છે ભાઈ પૂછે ને, સ્વચ્છંદ કયા ગુણની પર્યાય છે, એમ આત્માનો મહિમા કયા ગુણની પર્યાય છે, અથવા એક વિષય પણ ચાલ્યો હતો આપણે ત્યાં લીડરમાં ચાલ્યો ત્યારે બ્રહ્મચારીજી કે દ્રવગુણ પર્યાય થઈ ગયો, કેમ કે એ પદ્ધતિ આપણને વિચારમાં ચાલે છે. મહિમા એવો છે એમાં તો રાગ છે, ત્યાં સુધી તો રાગ છે, અને જ્ઞાનમાં જેવું સ્વરૂપ મહિમાવંત છે એવું ભાષ્યું છે, તો બે પર્યાય તો બરાબર કામ કરે છે. શ્રદ્ધાની પર્યાયમાં દર્શન ગુણનો અનુભવ ઘટીને આત્મરુચિ પ્રગટી છે, આમ ત્રણ ગુણ લ્યો, શ્રદ્ધા જ્ઞાન અને પુરુષાર્થ. અથવા રાગમાં વિકલ્પ થાય છે, અશુદ્ધાત્માનો નિશ્ચય નહીં પક્ષ છે એનો જ વિકલ્પ થાય છે, સ્વભાવનો જ વિકલ્પ રહીએ છે, ચાર ગુણ. પરિસ્થિતિ આગળ વધતા શું થાય, કે રુચિ આગળ વધીને સમ્યક શ્રદ્ધાન રૂપે પરિણમી જાય છે, જ્ઞાન સ્વસંવેદન રૂપે નિર્વિકલ્પણે પરિણમે છે, પુરુષાર્થ પુરુષાર્થના તગપ તબક્કામાં એનું જોર તીવ્ર થઈ જાય છે, અને ચારમાં જે રાગ હતો એ મટી જાય છે, એનો અભાવ થાય છે. એને નાશ થઈ જાય છે. તો મહિમા રાગની પર્યાય છે, મહિમા છે એ જો એકલી રાગની પર્યાય લ્યો કે આત્માનો મહિમા તે આત્માનો વિકલ્પ છે, એ આત્માનો મહિમા કરે છે, તો મહિમા વધતા વધતા વિકલ્પ વધવો જોઈતો હતો. જ્યારે સ્વરૂપનો મહિમા વધી ગયો કે જે સ્વરૂપને મહિમાના ફળ સ્વરૂપે સમ્યક દર્શન પ્રગટ થયું, તો મહિમા જો રાગની પર્યાય હોય તો રાગની પર્યાય વધી 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 વધીને વધતી જવી જોઈએ, એના બદલે અહીંયા તો નાશ થાય છે અનુભવના કાળમાં. માટે સ્વરૂપનો મહિમા એ જ્ઞાનની પર્યાય છે, પણ રાગની પર્યાય નથી એમ છે. એના ઉપરથી એ ઉતાર્યું છે કે ભક્તિ છે એ જ્ઞાનની પર્યાય છે, ભક્તિ છે એ રાગની પર્યાય નથી. એના ઉપરથી ઉતારેલું છે. તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે, સ્વભાવની અસ્તિત્વ ગ્રહણ છે એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી, પુરુષાર્થ સ્વરૂપ સન્મુખનો હોવાથી તે અનુભવ અવશ્ય કરીને એવો જ્ઞાન લેવાનો જ છે. આટલા વચનો ગુરુદેવશ્રીના પ્રવચનમાં 314 નંબરના બોલમાં આવ્યા. નિવાસીમી જન્મ જયંતિ નો અંક 415 આત્મધર્મ નો 415 પાન 1-13 એમાં આ ટુકડો હતો નિવાસીમા જન્મ જયંતિ ના વિશેષણ એમાંથી. ઉપરોક્ત વચનામૃતમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વભાવ સન્મુખ જીવની અનેક વાતો કરી છે, એના પુરુષાર્થની વાતો કરી છે, એની સન્મુખતાની દિશાની વાત કરી છે, નિશ્ચયનો એને પક્ષ બંધાઈ ગયો છે એ પણ વાત કરી છે, અને એને રુચિ ઉત્પન્ન થઈ છે પ્રસન્ન ચિત્તથી એ વાત પણ કરી છે. પ્રસન્ન ચિત્તથી સ્વભાવ લક્ષ્યગત થયો અર્થાત એનો અર્થ શું કે પૂરી જિજ્ઞાસા, અધૂરી જિજ્ઞાસા નહીં પણ પૂરી જિજ્ઞાસા, અલ્પ જિજ્ઞાસા નહીં પણ અપૂર્વ જિજ્ઞાસા, પૂરી જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની એકમાત્ર ભાવનાથી જ્ઞાન લક્ષણ દ્વારા સ્વભાવ લક્ષ્યગત થતા તે જીવને નિર્વાણનો પાત્ર કહેવાય છે. આટલી તૈયારી થઈ મુમુક્ષુની ભૂમિકામાં એને નિર્વાણનો પાત્ર કહેવામાં આવે છે, નિર્વાણનો પાત્ર કહેલ છે. ત્યાં દર્શાવવાની ભાગ્ય જરૂર છે કે તે સમ્યક્ત્વ અવશ્ય પામશે. જ્યારે મોક્ષનો પાત્ર છે ત્યારે સમ્યક દર્શન પામશે એમ તો કહેવાની પણ જરૂર રહેતી નથી. મોક્ષની ક્યુમાં આવી ગયો. સમ્યક દર્શન તો વચ્ચે આવવાનું છે, વચ્ચેનું પહેલું સ્ટેશન છે એ તો. એકમાત્ર આત્મા જોઈએ, બીજું કઈ જોઈતું નથી. અને અપૂર્વ જિજ્ઞાસા છે, જ્ઞાન લક્ષણથી એને સ્વરૂપને લક્ષ્યગત કર્યું છે. લક્ષ્યગત કર્યું ત્યારે એ નિર્માણનો પાત્ર થઈ ગયો. એ અપૂર્વ પાત્રતા છે. તે જીવનું જોર એટલે કે પુરુષાર્થ, જોર એટલે અહીંયા વિરિગુણની પર્યાય પુરુષાર્થ. સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે એનું જે જોર છે, સ્વભાવ બાજુ વળ્યું છે. આ નવું થયું, આ ચિહ્ન છે, નવું પ્રગટ્યું, દિશા ફેર થઈ. જેની દિશા ફેર થઈ એની દશા ફેર થઈ જશે. આ એક અસાધારણ ફેરફાર અનુભવ થયા પહેલા થાય છે, હજી અનુભવ પછી થશે. આવો જે ફેરફાર થયો તે સ્વાનુભવ થયા પહેલાનો આ ફેરફાર થયો કે જેમાં પુરુષાર્થની દિશા બદલાઈ ગઈ, સ્વસંગની થઈ. આવો પ્રકાર અનુભવ પ્રાપ્ત કરવાવાળા જીવને જ ઉત્પન્ન થાય છે. આ પ્રકારનો જે પુરુષાર્થનો પર્યાય છે એ જે જીવ નજીકમાં અનુભવ પ્રાપ્ત કરવાનો છે, સમ્યક દર્શનની સમીપ આવ્યો છે, એને આ પ્રકારનો પુરુષાર્થ થાય. આવો પ્રકાર અનુભવ પ્રાપ્ત કરવાવાળા જીવને જ ઉત્પન્ન થાય છે. આ સિવાય બીજા કોઈ પ્રકારે સમ્યક્ત્વની દિશામાં પરિણામ આગળ વધે તેવું બધું નથી. આ પ્રકાર સિવાય બીજા કોઈ પ્રકારે જીવના પરિણામ સમ્યક્ત્વની સમીપ આગળ વધે એવું બની શકે નહીં. ચોક્કસ નિયત માર્ગ છે આ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ અનાદિ અનંત નિયત છે. તેમ એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટેની જે પૂર્વ ભૂમિકાનો માર્ગ છે એ પણ નિયત જ છે. એટલે આને કેડીનું નામ આપ્યું છે. ઓલો માર્ગ છે અને આ માર્ગને પહોંચવાની કેડી છે. હાઈવે કે છે, નેશનલ હાઈવે, અને એને એપ્રોચ રોડ હોય છે ને, જે બે બાજુના મેઇન રોડની બે બાજુના ગામ હોય છે, જે રોડ ઉપર નથી હોતા પણ થોડા અંદરના ભાગમાં હોય છે, તો એનો એપ્રોચ રોડ હોય છે. એપ્રોચ રોડ છે સમ્યક દર્શનનો. આ પ્રાપ્ત કરવાનો નક્કી માર્ગ છે એ આ પ્રકારનો હોય ને બીજા પ્રકારે હોય શકે નહીં એમ કહેવું છે. અથવા બીજા બીજો પ્રકાર શું છે હવે એ લઈએ. બોલવું છે કે શાસ્ત્ર અનુસાર આત્માના સ્વરૂપ સંબંધીની રાગની પ્રધાનતામાં દ્રવગુણ પર્યાય, ઉત્પાદવય ધ્રુવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અથવા ભેદના વિચારથી નિર્ણય કર્યો હોય. કેવી રીતે કર્યો હોય? શાસ્ત્ર અનુસાર, આગમ અનુસાર, આગમથી વિરુદ્ધ નહીં, આગમ અનુસાર પણ રાગની પ્રધાનતામાં, અનાદિનો જે રાગ ઉપરનો હુંપણું છે, જ્ઞાનનું જ્ઞાનમાં હુંપણું આવ્યું એ જ્ઞાનની પ્રધાનતાને, જ્ઞાનનો ગુણ નથી પ્રગટ્યો, રાગની પ્રધાનતામાં અનાદિથી રહ્યો છે, શાસ્ત્ર વાંચે છે, દ્રવગુણ પર્યાય આત્માના સમજે છે, ઉત્પાદ વેતરો આત્માના સમજે છે, દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પણ આત્માના સમજે છે, અને જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવે આત્મા છે, ગુણી એવા બધા ભેદથી અને વિચારથી નિર્ણય કર્યો હોય કે આગમ પણ આમ કે છે અને મને પણ એમ જ લાગે છે. તેવા પરલક્ષી ધારણા જ્ઞાનના નિર્ણયમાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. આ વાત પ્રત્યક્ષ છે કે આ રીતે શાસ્ત્રને અનુકૂળ આત્માનો નિર્ણય શાસ્ત્ર જ્ઞાન પ્રમાણે કરનારા ઘણા મુમુક્ષુઓ, ઘણા વિદ્વાનો, ઘણા પંડિતો છે, પણ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ત્યાં હોતો નથી, થતો નથી. કારણ શું છે? કે રીતમાં કઈ ફેર છે, કામ કરવાની રીતમાં ફેર છે, પણ અહીંયા ભૂલ 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 શું થઈ જાય છે કે મારો નિર્ણય તો આગમ અનુસાર છે, ભૂલ હોય તો દેખાડો એમ કે, અમારી વાતમાં ભૂલ હોય તો બતાવો તમે. વાતમાં ભૂલ નથી પણ કામમાં ભૂલ અવશ્ય છે. રાગની પ્રધાનતામાં નિર્ણય થયો છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાનમાં વળીને જ્ઞાને પોતે પોતામાં પોતાના સ્વભાવનો નિર્ણય કર્યો નથી. આ સીધી વાત છે. વાતમાં ભૂલ નથી પણ કામમાં જરૂર ભૂલ છે, અને બહુ મોટો ત્યાં પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. ઓલા જાણપણામાં કાંઈ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. એટલે ત્યાં સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી. ત્યાં સમજણનો પ્રકાર ભલે શાસ્ત્રો સાથે મેળ ખાતો હોય, શાસ્ત્રથી ભૂલવાળો ન હોય, અને તે ઉપરાંત ન્યાય, યુક્તિ, તર્ક અને નય પ્રમાણનું જ્ઞાન પણ આગમ અનુસાર મેળવાળો દેખાય. કારણ કે બધા પ્રમાણ છે, ન્યાય પ્રમાણ, યુક્તિ પ્રમાણ, તર્ક પ્રમાણ, નય પ્રમાણ, શું એમાં પણ ભૂલ ન હોય તો પણ સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થતો નથી? આવી તે જીવને પોતાને જ સમસ્યા રહેશે. કેમ કે આ બધો અભ્યાસ કરતા સમય નીકળી ગયો, અભ્યાસ તો થઈ ગયો પૂરો, શું શાસ્ત્રોના અભ્યાસ બધા પૂરા થઈ ગયા, કોર્સ પૂરો થઈ ગયો, શીખી લીધું, સમજી લીધું, પુરુષાર્થ ઉત્પન્ન ન થયો, સમ્યક દર્શન ન થયું, એટલે એને પોતાને અંદર સમસ્યા, પ્રોબ્લેમ આવે છે કે આટલા વર્ષથી આપણે આ બધું સમજી લીધું છે, હજી આપણો તો પુરુષાર્થ ઉપડતો નથી, આનું શું કારણ? આ એકંદરમાં એને પ્રશ્નચિહ્ન ઉત્પન્ન થઈ જાય છે. જો પોતે પોતાનો વિચાર કરતો હોય તો, અથવા સંતોષ ન પામ્યો હોય તો, પણ જો એ સમજીને સંતોષ પામ્યો હોય કે પહેલા હું નહોતો સમજતો ને હવે બધું સમજું છું ચારે પડખેથી, તો એને પુરુષાર્થનો વિચારે આવશે નહીં. શું એને પુરુષાર્થની સમસ્યા નહીં આવે, એ બીજી રીતે સમાધાન કરી લેશે. એ નીચે લીધું છે, બે પ્રકાર બન્યા છે આમાં. કોઈ વિચારક જીવ છે, એને અંદરમાં પ્રશ્ન ઉઠે છે, અરે બધું સમજાઈ ગયું છે, પુરુષાર્થ ઉપડીને અનુભવ તો થતો નથી. કે સમ્યક દર્શન ઉત્પન્ન થાય ત્યારે જે આત્મા લક્ષમાં આવ્યો છે, એ આત્માનો પુરુષાર્થનો કોઈ બંબો ફાટે છે, આપણને તો એમને વિચાર વિકલ્પ આવે છે, બહુ બધો શાસ્ત્રો વાંચીએ છીએ, કેમ થતો નથી, કેમ થતું નથી, એવો કોઈને પ્રશ્ન ઉઠે છે, એને થોડું પોતાનું લક્ષ છે, એને થોડું પોતાનું લક્ષ છે કે નહીં, મારે કામ કરવું છે, એ થતું નથી, આ બધું કર્યું પણ મારું કામ તો શરૂ જ થતું નથી, હજી પુરુષાર્થનું કામ તો શરૂ થતું નથી, અને આ તો પુરુષાર્થની પ્રાપ્તિ છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, અને મોક્ષની પ્રાપ્તિ પુરુષાર્થ વડે જ થાય છે, બીજી રીતે થતી નથી. તો કોઈ જીવને તો એટલો વિચારે નથી આવતો, એને એમ થાય છે કે આપણે બધું સમજીએ છીએ, જાણીએ છીએ, હવે આપણે જે સમજ્યા છે ને, જે જાણ્યું છે ને, એને દ્રઢ કરો આપણે, એટલે ફરી ફરીને વાંચો, ફરી ફરીને સાંભળો, ફરી ફરીને એનો વિચાર કરો, એમ દ્રઢતા કરતાં કરતાં વળી દ્રઢ થઈ જશે. એ પણ બીજી એક ભ્રાંતિમાં આવી જાય છે, એને પણ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એને પુરુષાર્થ સમજી લે, એને કાર્યની પદ્ધતિ સમજી લે કે આ રીતે આપણે કામ કરવું છે પોતાની રીત. અને દરેક માણસ કામ કરવાની પોતાની રીત નક્કી કરી લે છે ને, ચોકઆઉટ કરી દે કે આપણે આ રીતે કામ કરવું છે. અને આ રીતે કામ કરતા કરતા આપણે સફળતામાં આવી જઈશું, આપણને સફળતા મળી જશે, થઈ જશે. એટલે એમ કે છે કે તું તારી રીતે નહીં ચાલ, જે રીત છે એ રીતે ચાલ. એ જ્ઞાનીના અનુભવની છે એટલે એના એના એની આજ્ઞા એ ચાલ, એની સૂચના એ ચાલ, એના કહેવા પ્રમાણે તું ચાલ. એમ કેવું છે તે જીવને પોતાને જ પુરુષાર્થ વિષયક સમસ્યા રહે છે અને ઉપરોક્ત પ્રકારે યથાર્થ નિશ્ચય કરવાની દિશામાં પ્રયત્નનો અભ્યાસ કરવાને બદલે, એટલે વારંવાર પ્રયત્ન કરવો તેને પ્રયત્નનો અભ્યાસ કહે છે, તેને બદલે ધારણાના વિષયને વારંવાર રટણ અને વિચાર મનમાં વિચાર અને રટણ કરવાનો અભિપ્રાય રાખે છે કે આમનામ દ્રઢ કરીએ, આપણે ફરી ફરીને રટણ કરીએ, વિચાર કરીએ અને એ રીતે દ્રઢ કરીએ. તો પુરુષાર્થ કરવાને બદલે રટણ અને ચિંતવન ને મનન કરવું એને જે પુરુષાર્થ માને છે અને એ પ્રાપ્તિનું એને સાધન સમજે છે, કારણ સમજે છે. પણ એ ગમે તેટલું રટણ કરે એથી કાંઈ પ્રાપ્તિ થતી નથી. પુરુષાર્થ ચિંતિત છે અને આ પ્રકારનું ચિંતવન મનન રટણ એ તદ્દન જુદી ચીજ છે. બે માર્ગ જુદા છે, બીજા માર્ગે ચાલે છે અને પેલા માર્ગનું સ્ટેશન કેમ નથી આવતું, આ વાત પછી ઊભી રહી જાય, ઊભી થઈ જાય છે. એવો અભિપ્રાય રાખે છે અને તે કરતા પુરુષાર્થ નથી, એ રાગની અવસ્થા છે, થોડી વિચારની અવસ્થા છે. વિચાર છે ને, મનથી વિચાર ચિંતવન એમાં જ્ઞાનનો પણ પ્રકાર છે, પણ એ કયો જ્ઞાન છે? રાગની પ્રધાનતામાં રહેલું જ્ઞાન છે. જ્ઞાનની પ્રધાનતામાં રહેલું જ્ઞાન એ નથી, પણ રાગની પ્રધાનતામાં રહેલું જ્ઞાન છે. રાગની મુખ્યતામાં વર્તે છે, જ્ઞાનની મુખ્યતામાં વર્તતો નથી. અને તેમ કરતા કરતા લાભ થશે તેવું ભ્રમથી માને છે. આ ભ્રમ નવો થયો, આ રીતની ભૂલ થઈ, આ સાધનની ભૂલ થઈ અને આ નવો બુદ્ધિપૂર્વકનો ભ્રમ હોવાથી એને ગ્રહિત મિથ્યાત કહેવામાં આવે છે. અને ગ્રહિત શરૂ થઈ ગયો. ખરેખર તો શાસ્ત્રમાં છે, દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ ત્યારે દર્શનમાં પહેલા મંદ થાય, પણ એ દર્શનમાં જો યથાર્થ પ્રકારે મંદ ન થાય તો પાછો આવી કલ્પનામાં તીવ્ર થાય. પહેલા જયારે શાસ્ત્ર નહોતો વાંચતો ત્યારે દર્શનમાં તો તીવ્ર હતો, પછી સત્શાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું તો દેવગુરુ શાસ્ત્રની સમીપમાં જાય જીવ એટલે એનું દર્શનમાં ઘટે, કેમ કે આ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે. હવે એમાં દર્શનમાં જે મંદ થયો એ યથાર્થ પ્રકારે થયો કે અયથાર્થ પ્રકારે થયો, આટલું જોવાનું છે. જો યથાર્થ પ્રકારે થાય તો એ અનુભાગ ઘટી ઘટીને સમ્યક દર્શન સુધી પહોંચે, અયથાર્થ પ્રકારે થાય ઉપર ઉપરથી તો પાછો આવી કલ્પના કરીને સાધનની ભૂલ કરીને પાછો દર્શનમાં તીવ્ર થઈ જાય, આવી પરિસ્થિતિ ઊભી થાય. નિર્મળતા આવે છે ને, યથાર્થતાની અંદર જ્ઞાન છે એ નિર્મળ થતો આવે છે. નિર્મળ જ્ઞાનમાં બધું ચોખ્ખું થાય ને, અને ઓલું તો ચોખ્ખું નથી હોતું, બ્રહ્મા ને બ્રહ્મ આગળ ચાલે છે. વિપરીત દિશામાં પુરુષાર્થ છે, રાગ ઉપર જોર આવે છે. શું થાય છે, વિકલ્પ ભલે આત્માનો છે પણ એનું જોર રાગ ઉપર રહેશે, વિકલ્પ ઉપર રહેશે. જો માણી બોલશે તો ભાષા ઉપર પણ જશે, શબ્દો ઉપર જશે અને શબ્દ રચનાની શૈલી ઉપર પણ જશે. એટલે મુમુક્ષુને પણ એટલો ખ્યાલ રાખવાનો છે કે કદી કોઈ પણ શૈલીનો મોહ રાખતો નહીં. આ કથન શૈલી બહુ કેમ કે કોઈ જ્ઞાની તો એવા હોય કે એને બોલવાની કોઈ છતાંની શૈલી હોય જ નહીં. પૂજી બેન્સરનો દાખલો લીધો તો વક્તા તરીકે એને કોઈ શબ્દો આનું પણ જોઈશ નહીં. એના પુરુષાર્થની સામે ને એના ભાવની સામે ભાવ પકડતા આવડે છે એમ કે છે. તે જીવ સમ્યક સન્મુખ થતો નથી જે આ રીતે ચિંતમન રટણમાં ગોઠવાઈ જાય છે. એ સ્વરૂપ જી તે જીવ સમ્યક સન્મુખ થતો નથી, તેથી આ ભૂમિકામાં એટલે સમ્યક દર્શનની પહેલાની ભૂમિકામાં ભાવભાષણનો પ્રકાર હોવો ઘટે છે. ભાવભાષણ વગર જોર આવશે નહીં. તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. આવે જ પણ કોઈ કૃત્રિમતાથી જોર કરે તો પણ એ કઈ એથી કોઈ કામ થતો નથી. એ વિકલ્પનું જોર છે, રાગમાં જોર છે, વિકલ્પમાં જોર છે, ભાષામાં જોર છે, એક જોર આત્માનો નથી. જ્ઞાનીઓ જે સ્વરૂપ ધ્યાનમાં પુરુષાર્થ આવે છે તો જેમ જેમ સમય વ્યતીત થાય તેમ તેમ જામતો જાય અંદર. શું જેમ ઘી ઠરતું જાય એમ જામતું જાય કે નહીં, ઘટ્ટ થતું જાય. ઊંઘું ઘી હોય પ્રવાહી, પછી ઠંડીમાં જેમ જામતું જાય તો ઘટ્ટ થતું જાય, જામતું જ જાય, જામતું જાય, ઠરતું જાય, એમ પરિણામ અંદર ઠરતું જાય. જેમ જેમ સમય જાય ધ્યાનમાં એમ ઠરતું જાય, એની શાંતિ વધતી જાય. એમાં થાક શાંતિ વધે એમાં થાક કેવી રીતે લાગે? બોલો, ચિંતનમાં મનનમાં તો આકુલતા છે, રટણની અંદર તો આકુલતા છે એટલે થાકી જાય છે. એમ ફરક છે. હા, બે માં ફેર જ છે, દિશા ઉલટી સુલટી જ છે, સીધી વાત છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું વચનામૃત પરમાગમ સાર 8236 આ વિષયનું અતિ સુંદર શૈલીમાં સ્પષ્ટીકરણ કરે છે. ભાવભાષણની વાત લીધી ને કે ભાવભાષણ થવું જોઈએ પહેલા તો પછી ભાવ વાસન થયા પછી સમ્યક દર્શન થશે એ વાત લેવી છે કે જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ વાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. જ્ઞાનનું સામર્થ્ય કયો કે જ્ઞાનનું બળ કયો કે જ્ઞાન સાથે ઉત્પન્ન થયેલો પુરુષાર્થ કયો, ભાવ વાસનને કારણે ઉત્પન્ન થયેલો પુરુષાર્થ કયો એ વધતો જાય છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. પછી તો એ વચનામૃતના આગળના વચનોમાં એમ છે કે પછી એ મોહ છે એનો નાશ થઈ જાય છે અને અનુભવ થાય છે. હા, તો જેટલો મુદ્દો છે એટલા પોતાની વાક્યો આમાં લીધા છે. 236માં તો આગળની વાત છે, એમાં પછી મોહનો નાશ થશે એમ લેવું છે. આગળ વધતા મોહનો નાશ થઈ જશે. જ્યાં જ્ઞાન પછી સમ્યકપણે પરિણમે છે આગળ વધીને ભાવ વાસન માંથી આગળ વધીને ત્યાં મોહના સમૂહનો નાશ પણ થાય છે, મોહનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. અહીંયા તો બાર ગુરુદેવને શું દેવો છે કે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આ સાબિત કરવું છે ક્યાં તો કે જ્ઞાન જ સાધન છે અને બીજું કોઈ સાધન નથી. એટલે કોઈ સાધનાંતરની ભૂલ ન કરે, બે કરી બેસે. અંતર્દૃષ્ટિ પ્રકાશ અને પ્રકાશન પછી થોડી ગડબડ થયેલી એટલે કુદરતી આવી બધી વાતો આવી છે. આપણે શ્રદ્ધાથી ઉપડો, નામ તો અગિયાર ને નો પૂર્વનું કર્યું છે, આ જીવે કોકની વાતની આ જીવે સમય દર્શન નહોતું થયું માટે કામ નહોતું. માટે પહેલા આપણે શ્રદ્ધાથી ઉપડો, ત્રિકાળી ધ્રુવની શ્રદ્ધા પહેલા કરો, એના ઉપર જોર મારો, શ્રદ્ધાનું જોર એના ઉપર મારો. એવી રીતે કામ થતું નથી. ભાવ વાસન થઈને પુરુષાર્થ ઉપડે છે, દર્શન મોશિથી થતો જાય છે. કેમ કે વિપરીત શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધાની શક્તિ તૂટી જાય છે. જ્યાં એનો અનુભવ ઘટે છે ત્યાં એની શક્તિ તૂટી જાય છે. એટલે એ ઉપશમ થઈને સમ્યક દર્શન રૂપે પરિણમે છે, દબાઈ. પણ સાધન તો જ્ઞાન જ છે, વિપરીત શ્રદ્ધા એ સાધન નથી. તારતમ્યમાં એટલે શું છે, નિર્મળતા વધે છે જ્ઞાનની. ત્યાં તારતમ્યતામાં બીજું કઈ નથી. આમ તો ખરેખર તારતમ્યતા તો પુરુષાર્થને વધે છે, જ્ઞાનમાં તો નિર્મળતા વધે છે. જેમ જેમ દર્શન મોહનો અનુભવ ઘટે છે નિર્મળતા વધે છે. ભાવ વાસન તો ભાવ વાસન જ છે અને એ અમુક નિર્મળતાના સ્ટેજે આવેલું છે, પણ ત્યાર પછી પણ ઉત્તર ઉત્તર નિર્મળતા વધે છે. પણ નિર્મળતા ત્યાં સૂક્ષ્મ છે. ખરેખર તો શું છે કે જે જોર છે એ તીવ્ર થાય છે, પુરુષાર્થ તીવ્ર થાય છે. એટલે એને જ્ઞાન સામર્થ્ય કહેવામાં આવે છે, જ્ઞાન બળ એને કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાન ઉપર બળ છે ને, બળનું આધાર તો જ્ઞાન છે, બળને ઉત્પન્ન કરનાર તો જ્ઞાન છે. જ્ઞાનનું કાર્ય હા પ્રત્યક્ષ પલટે તો અનુભવના કાળમાં પલટી જશે. અહીંયા શું કહેવું છે કે જ્ઞાનનું કાર્ય એક જાણવાનું અને એક બીજું જ્ઞાનનું કાર્ય પોતાના સ્વરૂપ જે ભાષણમાં આવ્યું એને સ્વપણે ગ્રહણ કરવાનું. તો સ્વપણે જે ગ્રહણ કરવું છે એ ગ્રહણ કરવાની જે શક્તિ છે જ્ઞાનની પર્યાયમાં એની તારતમ્યતા વધે છે. બીજો દ્રષ્ટાંત લઈએ એટલે પકડાઈ જશે. એક છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તી મુનિરાજ છે, અને એક ચોથા સ્થાન વર્તી શ્રાવક છે. બે મોક્ષ માર્ગી ધર્માત્મા છે. જે ચોથા ગુણ સ્થાન વર્તી છે એને 14 પૂર્વનું જ્ઞાન છે. એમ કેટલું?
14
પૂર્વનું જ્ઞાન છે. 12મનું પૂર્વ જ્ઞાન છે. 11મનું 9 પૂર્વ નહીં પણ
14મનું
12મનું જ્ઞાન છે. હોય ને લબ્ધિધારી હોય ચોથા ગુણ સ્થાન. અને જે મુનિ છે એને કઈ જ્ઞાનનો અવઘાડ નથી. પોતાને દરિયા જેવું જ્ઞાન છે.
કેવું?
જ્ઞાન નો દરિયો. બીજાને શું દેખાય? જ્ઞાન નો દરિયો છે આ તો. હવે બે જીવો અંતર્મુખ થઈને જ્ઞાન દ્વારા પોતાના સ્વ સ્વરૂપને ગ્રહણ કરે છે. રાજમલજીએ શૈલી લીધી છે કે જ્ઞાનની શક્તિ શું કે સ્વ પર ગ્રાહક શક્તિ. કેવો સંકેત આપ્યો છે? સ્વ પર ગ્રાહક છે. નિશ્ચય નહીં કેવો છે કે નિશ્ચય સ્વરૂપનો ગ્રાહક છે. ગ્રહે છે એને, ગ્રહણ કરી લે છે સ્વપણે. તો આ બે જે ધર્માત્મા છે, એક 14 પૂર્વધારી અને એક ખાલી કાંઈ આવડતું નથી, નવ તત્વના નામ નથી આવડતા, શિવભૂતિ ભૂલી દેવાને લઈ લ્યો ને આપણે. જ્ઞાન શક્તિ કોની વધારે? હવે 14 પૂર્વ ધારે ને કે મુનિરાજ ને? જ્ઞાન શક્તિ મુનિરાજ ને વધારે છે. કઈ જ્ઞાન શક્તિ? સ્વરૂપને ગ્રહણ કરવાની. એ જ્ઞાન સ્વરૂપને જેટલું સુસ્પષ્ટ થઈને જેટલી તારતમ્યતાથી ગ્રહણ કરે છે એટલી તારતમ્યતાથી ચોથા ગુણ સ્થાને ગ્રહણ કરતો. આ વિશે ગુરુદેવ શ્રીએ લીધો છે રહસ્ય પૂજ્ય પરમાર્થ વચનિકા છે. રહસ્ય પૂજ ચિઠ્ઠીને પરમાર્થ વચનિકાના પ્રવચનો જ્ઞાન ચક્ષુમાં બહાર પડ્યા છે ને, એમાં પરમાર્થ વચનિકામાંથી આ વિશે પ્રવચનમાં ખોલેલો છે. એ ન્યાય અનુસાર લ્યો તો ભાવભાષણમાં પણ સ્વરૂપ ગ્રહણ થયું, અસ્તિત્વ ગ્રહણ થયું, અને સમ્યક દર્શનમાં પણ પ્રત્યક્ષ ગ્રહણ થયું, અહીંયા પરોક્ષ ગ્રહણ થયું. વિષય કંઈ બદલાવાનો છે? ફેર નથી પડ્યો. જ્ઞાનની શક્તિમાં ફેર છે. એમ ફેર પડે છે, એ રીતે ફેર પડે છે. એટલે એમ કહે છે કે જ્ઞાનમાં જેમ જેમ ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. મુનિરાજનું સામર્થ્ય વધ્યું છે. એનો પુરુષાર્થ કેવો છે કે ચોથા ગુણ સ્થાન વર્તી ગુરુદેવે ત્યાં દ્રષ્ટાંત લીધો છે. શું વાત કરી છે કે ત્યાં 14 પૂર્વધારી ચોથા ગુણ સ્થાન વર્તી નિર્વિકલ્પ સ્વસંવેદન ધ્યાનમાં હોય આત્મામાં, અને મુનિરાજ આહાર લેતા હોય છઠ્ઠા ગુણ સ્થાને ઉભા ઉભા. શું? તો એ ચોથા ગુણ સ્થાને જે નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્જરા કરે એના કરતા આ વખતની અસંખ્યાત ગુણી નિર્જરા છે મુનિરાજને. કેમ કે સ્વરૂપ ગ્રહણ વર્તે છે એ રીતે. એને તો છઠ્ઠા ગુણ સ્થાને પ્રમદ ગુણ સ્થાનમાં છે ને આહાર કરે છે ને, તો એની પરિણતિ છે. પરિણતિમાં આત્મા ગ્રહણ કરેલો છે અને એની શક્તિ એટલી બધી છે કે ચોથા ગુણ સ્થાનના નિર્વિકલ્પ ધ્યાનની એટલી શક્તિ નથી એમ કહેવાય છે. ઘણો ફેર છે ત્યારે એ ચોથા ગુણ સ્થાન વાળો ભાવના ભાવે છે કે આવું આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે એમ છે. શ્રાવકનું લક્ષણ એ બાંધ્યું છે. શ્રાવકનું લક્ષણ શું? કે નિરંતર મુનિપણાની ભાવના ભાવે તેનું નામ શ્રાવક. શ્રાવક તરીકે શ્રાવકને ક્રિયા કરે તેનું નામ શ્રાવક નહીં. શું? શ્રાવકોચિત ક્રિયા કરે માટે શ્રાવક કહીએ એમ ન કહ્યું. શ્રાવકની ભૂમિકામાં મુનિપણાની ભાવનામાં વર્તતો હોય એને શ્રાવક કહીએ. મુનિપણાની ભાવનામાં ન વર્તતો હોય તો અમે એને શ્રાવક કહેતા નથી. એમ છે હું તો સિદ્ધ સ્વરૂપે છું, પણ અવસ્થાનું જ્ઞાન તો થાય જ છે. અવસ્થા જેટલી છે એટલું જ્ઞાન થાય છે. સ્વરૂપ જેટલું છે એવું સ્વરૂપ નું જ્ઞાન થાય છે. જ્ઞાન તો ગઈ થાય છે. એક નિશ્ચય નયનો પ્રકાર છે, એક વ્યવહાર નયનો પ્રકાર છે. એમાં કઈ વાંધો નથી આવતો ભાઈ. ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે, જો શું લીધું છે ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ છે તે ભાવભાષણ થતાં ઉત્પન્ન થાય છે. ભાવભાષણ પહેલાં સ્વરૂપનો વિકલ્પ કરે, પણ કંઈ જ્ઞાનમાં સ્વરૂપ દેખાતું નથી, જણાતું નથી. છે 2040માં જ પ્રકાશિત થયું છે, લખાણું છે 39માં. બરાબર તો ચર્ચા થઈ 39માં કલકત્તા આવવાનું છે. કલકત્તા હતા ને ત્રિજોજીભાઈ, પુસ્તક લખાણું છે 39ની સાલમાં. 40માં એનું પ્રકાશન થયું છે, પછી તો છપાતા સમય લાગે ને. મામીનામાં પ્રસ્તાવના લખી છે, પ્રસ્તાવનામાં તારીખ નાખી હોય ને, પ્રકાશકીય જે હોય ને, માસુદ બીજ ઉપર પ્રકાશન થયું છે. 3-4 મહિના તો પ્રેસમાં ચાલ્યા જાય છે, લખવામાં 5-6 મહિના લાગેલા છે. 39માં લખાણું છે. ના પર્યુષણમાં કલકત્તા જવાનું.
આજે
વિશેષ એજન્ડા ઉપર છે ને, પદાર્થ નિર્ણયનો આપણે લીધો તો ઈડરમાં લીધો તો, પણ એનો વિષય વિસ્તારથી નહોતો લીધો. ત્યાં શ્રીમદજીના જે શબ્દો છે એને અડીને જ વિસ્તાર કર્યો હતો, એટલે કલાક 2 કલાકનું કામ થઈ ગયું. અને આ તો વિષયનો વિસ્તાર થતા તો કેટલા કલાક જાય કેવો મુશ્કેલ છે. આ તો 15-20 કલાકનો વિષય થઈ ગયો છે. ઉપરોક્ત વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે તે ભાવભાષણમાં સ્વરૂપ ગ્રહણ છે. માત્ર સ્વરૂપ ભાષણ છે એમની, પણ સ્વ પણ એ ગ્રાહ્ય પણ છે, એટલે અસ્તિત્વ ગ્રહણનો નીચે બોલ લીધો છે. શ્રીમદજીનો અસ્તિત્વ ગ્રહણનો બોલ એની નીચે આવે છે આધારમાં, અને વૃત્તિગત થતું જાય છે. એ ભાવ વાસન ઉત્પન્ન થાય છે અને પાછો વૃત્તિગત થતું જાય છે. વળી આવું વધતું સામર્થ્ય જ્ઞાનની જ્ઞાનનું સામર્થ્ય લેવું, એક બાજુ અસ્થિથી સ્વરૂપને ગ્રહવાની શક્તિવાળું અને ક્ષમતાવાળું થાય છે, તો બીજી બાજુથી નાસ્તિથી તે દર્શન મોહને સ્થિતિ થવા માટે કાર્યગત થાય છે. એક સાથે ડબલ કામ કરે છે. જ્ઞાન સ્વરૂપને પણ ગ્રહે છે અને એનો સીધો પ્રત્યાઘાત આવે છે દર્શન મોહ ઉપર, મિથ્યાત્મ ની શક્તિને તોડે છે, એના ઉપર ના કરે છે. યથાર્થ પ્રકારે દર્શનમો અહીં ગળવા લાગે છે. આમ તો દર્શનમો મન થાય છે જુદી જુદી રીતે, તો પ્રયોજન સિદ્ધિમાં લીધું કે કેટલા પ્રકારે દર્શનમો મંદ થાય, અનેક પ્રકાર લીધા. આ જે સ્વરૂપ નિશ્ચયનો પ્રકાર છે, ભાવવાસનનો જે પ્રકાર છે, એમાં યથાર્થ પ્રકારે દર્શનમો મંદ થયો છે અથવા અનુભાગ ઘટ્યો છે. યથાર્થ પ્રકારે દર્શનનો અહીં ગળવા લાગે છે, અર્થાત મિથ્યાત્વનો રસ અહીં ઘટી જાય છે. અને તાકાત બધી રસમાં છે, પરિણામની તાકાત
રસમાં,
પરિણામના રસમાં છે, અને તેની તાકાત તૂટી જાય છે. તાકાત તૂટે તો જ દબાય ઉપશમ થાય, નહીતર દબાય એવો નથી. આ દર્શનનો રસ અનંત કાળથી આત્માને દબાવી રહ્યો છે. શું પરિસ્થિતિ છે? અનંત શક્તિનો ધણી બેઠો છે અંદરમાં, એને આ દર્શનમાં દબાવે છે જેવો તેવો નથી. હવે જ્યારે સ્વભાવ ભાષણમાં આવ્યો ત્યારે એનો રસ છે એ દબાય છે, એનો રસ ઘટે છે, એને ઉપશમ થવું પડશે, દબાવવું પડશે. એટમ બોમ્બ ની શક્તિ, એટમ બોમ્બ તો એ મર્યાદિત છે કે 2-5 હજાર માઇલમાં ખાના ખરાબ એ કરે. આ તો અનંત શક્તિનો એટમ બોમ્બ છે. આત્મા તો બેહદ શક્તિ છે. એની શક્તિને હદ વિચારવા જાય જ્ઞાનમાં, જ્ઞાનમાં આત્માની શક્તિની હદ લંબાવે તો ક્યાંય એનો છેડો ન આવે, એનું તળિયું હાથમાં ના આવે. કેમ કે છે નહીં, એનું તળિયું નથી. સમુદ્રની ઉપમા એને ટૂંકી પડે છે. આત્મા જ્ઞાનનો સાગર છે એમ કે, મહાસાગર છે એમ કે, મહાસમુદ્ર છે, આનંદનો મહાસાગર છે, કે ઉપમા ટૂંકી પડે છે. કેમ કે સાગરને નીચે તળિયું છે અને તળિયું નથી. શક્તિ ને ક્યાંય નીચે તળિયું નથી. અગાધ 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 શક્તિ છે. એમ કે યથાર્થ પ્રકારે પણ દર્શન મંદ પડે છે ખરો. એમ સાદેવ ગુરુ શાસ્ત્ર ઘણા ભંગભેદ કેટલાય દીધા છે. સાત પ્રકાર નથી. અનંતવાર દેવ ગુરુ શાસ્ત્ર માં દર્શન ઘટાડ્યો. પછી શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર અધ્યયન કરે ત્યારે દર્શન મો ઘટે. કેમ કે જ્ઞાન ની ઉપાસના છે. પણ એમાં પણ પાછો કલ્પના કરે ત્યારે દર્શન મો તીવ્ર થઈ જાય. યથાર્થ પ્રકારે નથી ઘટ્યો. સ્વરૂપ નું ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી યથાર્થ પ્રકારે ઘટતો એક જ એનો પોઈન્ટ છે. યથાર્થ પ્રકારે ઘટવાનો આ એક જ પોઈન્ટ છે. બીજો એક પોઈન્ટ નથી. ઘટે ખરો પણ પાછો વધી જાય, એટલે યથાર્થ પ્રકાર નથી. એના તો ભંગ ભેદ લીધા છે. જો સત્પુરુષ સત્પુરુષ ની ભક્તિ કરે તો દર્શન નો ઘટે, પણ ઓમ ભક્તિ કરે તો યથાર્થ પ્રકારે, પણ જો ઓળખીને કરે તો યથાર્થ પ્રકારે ઘટે. કેમ કે એ ભાવ ભાષણ માં આવશે માટે, તો એનું ભાવ ભાષણ સાથે સંબંધ જે ઉદારે છે ત્યાં યથાર્થતા આવી જશે. એટલે તો 254 માં શું લીધું કે બધાનું બીજ મહાત્મા ને વિશે પરમ પ્રેમાર્પણ છે. તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ લીધા પછી પછી ન્યૂનતા લીધી પદાર્થ નિર્ણયમાં, કે જો ન્યૂનતા હોય ત્યાં સુધી એને પદાર્થનો નિર્ણય એટલે ભાવ ભાષણ નથી. એટલે અનુસંધાન છે, છતાં પણ જે વચ્ચે તફાવત છે એ તફાવત છે. કેમ કે સત્પુરુષની ઓળખાણ છે એ આખરમાં તો પરતત્વ છે, બાકી રહે છે એમ કે છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવ્યા પછી પણ સ્વતત્વની ઓળખાણ એક ડિફરન્ટ ફેક્ટર છે, જુદો એક મુદ્દો છે. આવી જશે પણ નથી આવ્યો ત્યાં સુધી, નથી આવ્યો અને આવ્યો છે ત્યાં સુધી, આવ્યો છે. શું પણ નથી આવ્યો ત્યાં સુધી એનો પુરુષાર્થ નહીં. ભાવ ભાષણથી પુરુષાર્થ સન્મુખતાનો ઉપડે છે. સત્પુરુષને સામે જઈને સત્પુરુષને ઓળખે છે ત્યાં સુધી પુરુષાર્થ નથી ઉપડતો, ભક્તિ ઉપડશે, પરમેશ્વર બુદ્ધિ આવશે, પુરુષાર્થ હજી નહીં ઉપડે. પુરુષાર્થ ઉપડવો એ બીજી વાત છે. અહીંથી તો એક લાઈન જુદી શરૂ થઈ જાય છે સ્વસન્મુખતાની, એમ કહેવાય છે. એટલે ભલે અનુસંધાન છે તો પણ ફરક છે, ફરક છે. એટલે એને પદાર્થ નિર્ણયને ત્રીજો લીધો છે, ત્રીજા મુદ્દામાં લીધો છે. ક્રમ લેવા પાછળ પણ હેતુ સમજણ છે. ક્યાં પણ પદાર્થ ને ક્યાં સૌ પદાર્થ, આ તો સીધી આધાર બુદ્ધિ જ ફરે છે. હજી તો પરમેશ્વર બુદ્ધિમાં તો હજી આધાર બુદ્ધિ નથી ફરી, આધાર હજી સત્પુરુષ નો છે. પછી તો કે હવે મને મારો આધાર છે. રસ ઘટી જાય છે અને અંતે મિથ્યાત્વ નો અભાવ થાય તેવી સ્થિતિ આવે છે. તેથી આવો જીવ સમ્યત્વનો અધિકારી થાય, જેને સ્વરૂપ નિશ્ચય થાય છે તે જીવ સમ્યત્વનો અધિકારી છે, જેને સ્વરૂપ નિશ્ચય નથી થતો તે સમ્યત્વનો અધિકારી નથી. શ્રીમદ રાજચંદ્રજીએ પણ પોતાની મૌલિક શૈલીમાં, એટલે પોતાની સ્વતંત્ર શૈલીમાં આ વાત કરી છે. વાત તો એકને એક જ છે, એમણે પોતાની રીતે વાત કરી છે, જે તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે જોવામાં આવે છે. એમ કરીને શ્રીમદજીનો વ્યાખ્યાન સાર માં વ્યાખ્યાન સાર 2 ના 1 વિભાગમાં પાછો 220 નંબરનો આંક છે. જ્ઞાનામૃતમાં એ બોલ તારવેલો છે, એટલે જ્ઞાનામૃતનું પાનું પણ ટાંક્યું છે 84 નંબરનો. પણ જ્ઞાનામૃત તો 33 સાલમાં ખેંચેલું છે, તે ધ્યાન ગયું છે. 33 સાલમાં એ બોલ જ્ઞાનામૃતની અંદર સંપાદનમાં લીધો છે. એ અસ્તિત્વ ગ્રહણનો વિષય શ્રીમદજીએ નિવૃત્તિ ક્ષેત્રની અંદર જ્યારે વિશેષ વધારે સંખ્યામાં મોક્ષો ભેગા થાય ત્યારે જે વાત કરેલી એમાં વાત આવી ગઈ, તેને વ્યાખ્યાન સાર એવું નામ આપ્યું છે. વિશેષ લેશું.
પરમ કૃપાળુ શ્રી ગુરુદેવ જય હો.